एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार विश्वनी श्रेष्ठ कृतियोंनो सार हवे आपनी भाषामां आ ऑडियो सारांश एकत्र एआई नी मदद थी तैयार करवामां आव्यो छे। नमस्कार अने ग्रंथसारमां आपनुं स्वागत छे। आजे आपणे एक एम कही शकाय कि खूब ज ऊंडी अने कदाच थोड़ी अस्वस्थ करी देती अमेरिकन नवलकथा विषे वात करवाना छीए।
हाँ, फ्लैनरी ओकोनोरनी पहली नवलकथा वाइज ब्लड।
बराबर, फ्लैनरी ओकोनोर एटले 1925 थी 1964 सुधी अमेरिकन साहित्यमां एमनुं नाम बहु मोटू गणाय, खास करीने पेली सदन गॉथिक शैली माटे। नहीं
चोक्कस, सदन गॉथिक एटले दक्षिण अमेरिकानुं ग्रामीण वातावरण, एमां विचित्र पात्रो, हिंसा, मतलब समाजनी जे डार्क साइड छे ए बधुं પણ એમની રીતે રજૂ થયેલું।
અને એમના પોતાના જીવનની પણ અસર દેખાય છે ને એમના લખાણમાં, જોર્જિયામાં રહેતા પેલી લ્યુપિસની બીમારી।
હા, અને સૌથી મહત્વનું એમની કેથોલિક શ્રદ્ધા, એ પણ પાછા પ્રોટેસ્ટન્ટ બહુમતીવાળા વિસ્તારમાં, એટલે એમનો દ્રષ્ટિકોણ જરા હટકે હતો।
એટલે એમના લખાણમાં પેલું પાપ, મુક્તિ, ઈશ્વરની કૃપા આ બધી વાતો આવે, પણ એ કૃપા સીધી સાધી નહીં, કંઈક અલગ જ રીતે।
બિલકુલ, એને વાયલન્સ ઓફ ગ્રેસ જેવો શબ્દ પણ વપરાય છે એમના માટે। વાઇઝ બ્લડ આવી 1952માં, એટલે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયેલું।
હા, અમેરિકામાં જાણે એક જાતની અર્થ શોધવાની મથામણ ચાલતી હતી, નૈતિકતા, આધ્યાત્મિકતા એ બધા પર પ્રશ્નો હતા,
અને ઓકોનોર આ ખાલીપાને આ સંઘર્ષને જ પકડે છે। ભલે પહેલી નોવેલ હતી, પણ એમના આખા કામનો પાયો અહીં નંખાયો। શરૂઆતમાં તો મિક્સ રિએક્શન હતા, પણ હવે તો ક્લાસિક ગણાય છે।
તો વાર્તા ક્યાં શરૂ થાય છે? પેલું કાલ્પનિક શહેર ટોલ્કિનહેમ?
હા, ટોલ્કિનહેમ, અને મુખ્ય પાત્ર હીરો તો ના કહેવાય, પણ કેન્દ્રમાં છે હેઝલ મોટ્સ, યુદ્ધમાંથી પાછો આવેલો યુવાન।
અને એનો હેતુ શું? કંઈક ચર્ચ બનાવવાનું હતું ને?
હા, પણ કેવું ચર્ચ? ચર્ચ વિધાઉટ ક્રાઇસ્ટ, એટલે કે ખ્રિસ્ત વગરનું ચર્ચ।
આ જ તો વિરોધાભાસ છે।
ઓહો, ખ્રિસ્ત વગરનું ચર્ચ, મતલબ એ પોતાના ધાર્મિક ઉછેરથી એટલો ભાગવા માગે છે, ઈશ્વરના અસ્તિત્વનો જ ઇનકાર કરવો છે એને। આખા પુસ્તકમાં એનો આ જ સંઘર્ષ છે। એ ખ્રિસ્તી ધર્મનો હિંસક રીતે અસ્વીકાર કરે છે, પણ શું એ ખરેખર એનાથી છૂટી શકે છે?
એટલે વિરોધ કરીને પણ એની આસપાસ જ ફર્યા કરે છે।
બીજા પાત્રો પણ છે ને આમાં, બધા જાણે એકથી એક ચડિયા હતા, વિચિત્ર।
અરે બહુ જ! એક છે ઇનોક એમરી, 18 વર્ષનો છોકરો, એકલો અટુલો। એ માને છે કે એનામાં વાઇઝ બ્લડ છે।
વાઇઝ બ્લડ
એટલે શું?
એટલે એને લાગે છે કે એના શરીરની અંદરથી જ કોઈ સહજ વૃત્તિથી એને સાચું ખોટું સમજાય છે, અને બધું એનું લોહી જ કહે છે, અને એ પ્રમાણે વિચિત્ર કામો કરતો રહે છે।
ઓકે, પછી?
પછી છે આશા હોક્સ, એક ધર્મગુરુ જે આંધ્રો હોવાનો ઢોંગ કરે છે, અને એની દીકરી સબાથ લિલ્લી હોક્સ, અને એક બીજો ઠગ ધર્મગુરુ હુવર શોર્ટ્સ। આ બધા જાણે હેઝલની જે મૂંઝવણ છે ને એના જ અલગ અલગ પડછાયા જેવા છે।
ચાલો પહેલા હેઝલને જ પકડીએ। એના પર એના દાદાની અસર હતી, જે પોતે ઉપદેશક હતા, બરાબર?
હા, એક અમ કડક ઉપદેશક, અને પછી યુદ્ધના અનુભવો, આ બધાથી એ એવા નિષ્કર્ષ પર પહોંચ્યો છે કે પાપ જેવી કોઈ ચીજ નથી, એટલે મુક્તિની પણ કોઈ જરૂર નથી।
અને આ વાત ફેલાવવા માટે શું કરે છે? પેલી ગાડી ખરીદે છે?
હા, એક જૂની ખખડધજ એસિક્સ કાર, પણ એ કાર એના માટે ખાલી ગાડી નથી,
મતલબ
એ એની આઝાદી છે, એનું ઘર છે, અને એ કારના હુડ પર ઊભા રહીને જે ઉપદેશ આપે છે એ એનું વ્યાસપીઠ છે।
ઓ વાહ, એટલે ગાડી જ બધું, પણ એને શાંતિ મળે છે આ બધાથી?
ના, ક્યાંથી? એ નૈતિક બંધનો તોડવા મથે છે, લિયોરા વોટ્સ નામની વેશ્યા પાસે જાય છે, પણ અંદરની જે બેચીની છે પેલી આધ્યાત્મિક પીડા એ તો વધતી જ જાય છે।
અને પેલા ઢોંગી ધર્મગુરુઓ મળે છે પછી એને, આશા હોક્સ, હુવર શોર્ટ્સ, એમનાથી તો એનો ધર્મ પરથી વિશ્વાસ સાવ જ ઉઠી જતો હશે।
હા, એનો અણગમો વધે છે, પણ ઓકોનોર અહીં સીધી વાત નથી કરતા। હેઝલનો રસ્તો સીધો નથી, એમાં વિચિત્ર વળાંકો આવે છે।
જેમ કે
જ્યારે એને ખબર પડે છે કે આશા હોક્સ ખરેખર આંધળો નથી, ખાલી ઢોંગ કરે છે, અને પેલો હુવર શોર્ટ્સ એ તો હેઝલના ચર્ચ વિધાઉટ ક્રાઇસ્ટના આઈડિયાને વેચીને પૈસા કમાવા માંગે છે।
ઓહો, એટલે એના વિચારનો ધંધો કરવા માંગે છે,
બરાબર? અને જ્યારે હેઝલ ના પાડે છે ત્યારે શોટ શું કરે છે, એ હેઝલ જેવો જ દેખાતો બીજો માણસ સોલેસ લેફિલ્ડ એને ઊભો કરે છે, હેઝલનું નકલી વર્ઝન.
નકલી હેઝલ પોતાના જેવો જ બીજો માણસ જોઈને હેઝલ શું કરે છે?
એનો ગુસ્સો ફાટી નીકળે છે અને એ પેલા સોલેસ લેફિલ્ડની હત્યા કરી નાખે છે.
શું વાત કરો છો, હત્યા?
હા, દંભ સામેની એની અહિંસક પ્રતિક્રિયા છે. પણ વાત અહીં અટકતી નથી,
હજુ આગળ.
આનાથી વધારે શું હોઈ શકે?
એની પેલી એસિક્સ કાર,
એની આઝાદીનું છેલ્લું નિશાન. એક પોલીસવાળો એક કારને પકડીને ખીણમાં ધક્કો મારી દે છે, નકામી ગણીને.
એટલે એની ગાડી પણ ગઈ. હવે
હેઝલ જાણે તૂટી પડે છે, પણ એ તૂટવામાંથી એક નવો ભયાનક રસ્તો નીકળે છે. એ પોતાની જાતને સજા આપવાનું શરૂ કરે છે.
સજા? કેવી સજા?
હે, એ ચૂનાથી એ પોતાની આંખો ફોડી નાખે છે.
હે ભગવાન, આંખો ફોડી નાખે, શું કામ?
આ સમજવું અઘરું છે. કદાચ ઓકોનોર એમ કહેવા માંગે છે કે આ એની વિકૃત રીત છે પ્રામાણિક બનવાની, દુનિયાની દૃષ્ટિને નકારીને કદાચ અંદરની દૃષ્ટિ મેળવવા. એ છાતી પર કાંટાળો તાર બાંધે છે, પથ્થર ભરેલા બૂટ પહેરીને ચાલે છે.
બાપરે, આ તો સ્વપીડનની હદ છે.
હા, જાણે કહેવા માંગતો હોય કે જો ભગવાન નથી, જો મુક્તિ નથી, તો માણસે પોતાની સજા પોતે જ ભોગવવી રહી. અસ્વીકારથી શરૂ થયેલી એની સફર પીડા દ્વારા સત્ય શોધવાના એક ભયાવહ પ્રયાસમાં બદલાઈ જાય છે.
ઉફ, આ ખરેખર ભારે છે. હેઝલની આટલી ગંભીર વાતની સામે પેલો બીજો છોકરો ઇનોક એમરી, એનું શું? એ તો સાવ જુદો લાગે છે.
હા, ઇનોક જાણે હેઝલનો પડછાયો છે, પણ હાસ્યાસ્પદ રીતે. એ પણ કંઈક શોધે છે, પણ એની રીત બહુ પ્રિમિટિવ છે. પેલું વાઇસ બ્લડ એને દોરે છે.
એ શું કરે છે?
એ મ્યુઝિયમમાં નોકરી કરે છે. ત્યાં એક મમી હોય છે, મસાલા ભરેલું શબ. એને એના પ્રત્યે વિચિત્ર લગાવ થઈ જાય છે,
મમી પ્રત્યે.
હા, અને એ શું વિચારે છે ખબર છે? એ મમીને ચોરી લાવે છે અને એને લાગે છે કે આ મમી હેઝલના નવા ચર્ચ માટે નવો જીસસ બનશે.
શું? મમી નવો જીસસ? આ તો હસવું કે રડવું એ જ ન સમજાય.
બરાબર, એમાં કરુણતા પણ છે. અને જ્યારે હેઝલ એ મમીને ફેંકી દે છે ત્યારે ઇનોક ભાંગી પડે છે.
એનો અંત કેવો આવે છે?
એ પણ વિચિત્ર. એ સિનેમામાં જાય છે, ત્યાં ગોરિલાનો પોશાક પહેરેલો એક માણસ હોય છે. ઇનોક એને મારીને એનો પોશાક લઈ લે છે અને પોતે પહેરી લે છે.
ગોરિલા બની જાય છે, મતલબ?
જાણે એણે માણસ તરીકે જીવવાનું છોડી દીધું, પશુ બની ગયો. ઓકોનોર કદાચ એમ બતાવે છે કે આત્મા વગર, શ્રદ્ધા વગર, ખાલી શરીરનું જીવન આવું જ પશુ જેવું અર્થહીન બની જાય છે. ઇનોક એક ખાલીપણું ઉદાહરણ છે.
અને પેલા બીચા ઢોંગીઓ, આશા હોક્સ અને એની દીકરી સેબાત,
એ લોકો ધર્મના નામે થતા ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના નમૂના છે. આશા હોક્સ આંધળો હોવાનું નાટક કરીને પૈસા કમાય છે,
પણ હેઝલ એનો ભાંડો ફોડી નાખે છે ને.
હા, હેઝલ એને પડકાર ફેંકે છે કે જો તારી શ્રદ્ધા સાચી હોય તો તું પણ આંખો ફોડી બતાવો. અને આશા એ તો ભાગી જાય છે, કાયર છે. હેઝલની પેલી ભયાનક પ્રામાણિકતા સામે એનો દંભ સાવ ઉઘાડો પડી જાય છે.
અને એની દીકરી સબાથ લીલી,
એ તો જાણે નિર્દોષ દેખાતી શિકારી જેવી છે. હેઝલને ફસાવવાની કોશિશ કરે છે, જાતીયતાનો ઉપયોગ કરે છે.
એટલે સ્ત્રીત્વનું પણ પતન બતાવ્યું છે.
હા, અને પછી પેલી મમી આવે છે ને, ત્યાર તો હદ થઈ જાય છે. સબાથ એ મમીને પોતાનું અને હેઝલનું બાળક કહેવા માંડે છે.
અરે બાપરે, માતૃત્વની અને કુટુંબની કેવી ભયંકર મજાક.
બરાબર, એકદમ વિકૃત પેરોડી.
જાણે કશું જ પવિત્ર નથી આ દુનિયામાં.
અને પેલો ત્રીજો ધર્મગુરુ હુવર શોર્ટ્સ, જે પોતાનું નામ પણ બદલી નાખે છે.
હા, હુવર શોર્ટ્સ ઉર્ફે ઓની જે હોલી, એ તો પાક્કો તકવાદી. એ હેઝલના પેલા ચર્ચ વિધાઉટ ક્રાઇસ્ટના આઈડિયામાં ધંધો જુએ છે,
પૈસા કમાવાની તક.
બિલકુલ, હેઝલ ના પાડે છે તો એ હેઝલ જેવો જ બીજો માણસ સોલેસ લેફિલ્ડ ભાડે રાખીને પોતાનું ચર્ચ ઓફ ક્રાઇસ્ટ વિધાઉટ ક્રાઇસ્ટ ખોલી દે છે. એટલે કોમ્પિટિશન શરૂ કરી દે છે. વિચારનું શું, માન્યતાનું શું?
અને એના માટે એ બધું ગૌણ છે, મુખ્ય વસ્તુ છે નફો. આજના જમાનામાં પણ આવું બહુ જોવા મળે છે ને, ધર્મનું કે કોઈ પણ વિચારનું વેપારીકરણ. શોર્ટ્સ એનું જ પ્રતીક છે.
તો આખી વાર્તાનો ઘટનાક્રમ ફરી એકવાર જોઈ લઈએ. શરૂઆત હેઝલના ટોલ્કિનહામ આવવાથી.
હા, પછી એસેક્સ કાર ખરીદે, ઇનોકને મળે, આશા સબાસ સાથે મુલાકાત, કારના હુડ પરથી ઉપદેશ.
પછી હુવર શોટ્સ આવે, હેઝલનો ઇનકાર, શોટ્સ દ્વારા નકલી હેઝલની નિમણૂક.
પછી આશા હોક્સનો પર્દાફાશ, હેઝલ દ્વારા સોલેસ લેફિલ્ડની હત્યા.
અને હત્યા પછી
આંખો ફોડવી, કારનો નાશ, અને પછી
એ અંધ હાલતમાં એની મકાન માલિકણ મિસિસ ફ્લડના ઘરમાં રહે છે. એકદમ તપસ્વી જેવું જીવન જીવે છે. કાંટાળો તાર, પથ્થરવાળા બૂટ.
પેલી મિસિસ ફ્લડને એનામાં રસ પડે છે નહીં?
હા, એક વિચિત્ર પ્રકારનો લગાવ બંધાય છે. એ એને સમજવાની કોશિશ કરે છે, પણ હેઝલ તો જાણે આ દુનિયાથી પર થઈ ગયો છે.
અંત કેવી રીતે આવે છે? દુઃખદ છે, હા, ઘણો કરુણ. એક રાતે તોફાન આવે છે. હેઝલ ઘરની બહાર નીકળી પડે છે ભટકવા. પોલીસને એ ખાડામાં મળે છે, લગભગ મરી ગયેલી હાલતમાં,
અને
પોલીસ કારમાં જ એનું મોત થઈ જાય છે. મિસિસ ફ્લડ, જે એની રાહ જોતી બેઠી હોય છે, એને જ્યારે હેઝલનું શબ સોંપાય છે ત્યારે એ એની મૃત આંખોમાં જોવે છે, અને એને કલ્પના થાય છે કે જાણે દૂર દૂર એક પ્રકાશનું ટપકું જઈ રહ્યું છે.
બહુ જ અસ્વસ્થ કરનારું. તો આખી નવલકથામાંથી કયા મુખ્ય વિચારો કે થીમ્સ સામે આવે છે? પહેલું તો એ જ કે શ્રદ્ધાથી ભાગવું અશક્ય છે.
બિલકુલ. હેઝલ જેટલો ખ્રિસ્તનો ઇનકાર કરે છે એટલો જ એ એનાથી બંધાયેલો રહે છે. એનો વિરોધ જ એના અસ્તિત્વનો પુરાવો બની જાય છે. જાણે ઓકોનોર કહે છે કે તમે તમારા મૂળિયાથી, તમારા વારસાથી ભાગી ના શકો, એ તમારા લોહીમાં છે, પેલું વાઇઝ બ્લડ.
અને બીજો મુદ્દો પેલો અંધત્વનો, ભૌતિક દૃષ્ટિ વિરુદ્ધ આધ્યાત્મિક દૃષ્ટિ. આશાનો ઢોંગ, હેઝલનું સાચે જ અંધ થવું.
હા, શું બહારનું જોવાથી અંદરનું સત્ય દેખાતું બંધ થઈ જાય છે? હેઝલનું અંધ થવું ભલે ભયાનક છે, પણ એમાં એક પ્રામાણિકતા છે. જ્યારે આશા આંખો હોવા છતાં આંધળો છે આધ્યાત્મિક રીતે.
અને બધર્મનો ભ્રષ્ટાચાર અને વ્યાપારીકરણ, એ પણ મોટો મુદ્દો છે.
ચોક્કસ. હુવર શોર્ટ્સ અને આશા હોક્સ એના જીવતા જાગતા ઉદાહરણ છે.
અને પેલો ખાસ ઓકોનોરનો આઈડિયા, ધ વાયોલેન્સ ઓફ ગ્રેસ, કૃપાની હિંસક પ્રકૃતિ, એ જરા ફરી સમજાવો ને.
ઓકોનોર માને છે કે ઈશ્વરની કૃપા કે સાચું પરિવર્તન હંમેશા સહેલાઈથી, મીઠાસથી નથી આવતું. ઘણીવારે આઘાત, પીડા, નુકસાનના રૂપમાં આવે છે, જાણે ભગવાન આપણને તોડીને ફરીથી બનાવવા માંગતો હોય.
એટલે હેઝલનો આખો રસ્તો, બળવો, હિંસા, જાતને પીડા આપવી, એ બધું કૃપા મેળવવાનો એક હિંસક રસ્તો છે.
હા, એમની દ્રષ્ટિએ આરામથી મળતો બોધ નહીં, પણ વેદનામાંથી, નુકસાનમાંથી જન્મતું સત્ય. આ બહુ અઘરો વિચાર છે, પણ ઓકોનોર માટે મહત્વનો છે.
સાચી જાગૃતિ કદાચ પીડાદાયક જ હોય. પછી પેલું ઓળખ અને પ્રમાણિકતાનો સંઘર્ષ.
હેઝલ ધર્મના વિરોધમાં પોતાની ઓળખ બનાવવા જાય છે, પણ શું એ શક્ય છે? શું સાચી ઓળખ ભૂતકાળને નકારવામાં છે કે એને સ્વીકારીને આગળ વધવામાં?
અને છેલ્લે પેલું ગ્રોટેસ્ક, વિકૃતતા, એમની શૈલીનું મુખ્ય અંગ. શા માટે આટલા વિચિત્ર, બેડોળ, ભયાનક પાત્રો અને ઘટનાઓ?
કદાચ આપણને હલાવી નાખવા, આપણી જે સામાન્ય સુઘડ દુનિયાની કલ્પના છે એને તૂડી પાડવા,
જેથી આપણે અપ્રિય સત્યોનો સામનો કરી શકીએ, માનવ સ્વભાવ વિશે, શ્રદ્ધા વિશે.
બરાબર. એ વિકૃતતા આપણને અસ્વસ્થ કરીને વિચારવા મજબૂર કરે છે. એ આપણને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢે છે.
આ બધા વિચારો માટે એમણે પ્રતીકોનો પણ ખૂબ ઉપયોગ કર્યો છે. પેલી એસેક્સ કાર.
હા, એ કાર, એની આઝાદી, એનો બળવો, અને અંતે એની નિષ્ફળતા. પેલી મમ્મી, એ જાણે આધુનિક જગતની આધ્યાત્મિક લાશ છે, ખોટી પૂજાનું પ્રતીક.
અંધત્વ,
એ ભૌતિક અને આંતરિક દૃષ્ટિનો સંઘર્ષ. અને ઇનોકનો ગોરીલા પોશાક, એ તો આત્મા વગરના પશુવત જીવનનું ભયાનક ચિત્ર.
અને લખવાની રીતમાં કટાક્ષ અને વક્રોક્તિ પણ ખૂબ છે. ખાસ કરીને પેલી વાત કે હેઝલ ખ્રિસ્તનો વિરોધ કરતા કરતા જ ખ્રિસ્ત જેવો બનતો જાય છે.
એ જ તો મુખ્ય વક્રોક્તિ છે. અને બીજું, પાત્રો જે મોટી મોટી વાતો કરે છે અને જે ખરેખર કરે છે એમાં જે તફાવત છે, એનાથી એક કાળું હાસ્ય પેદા થાય છે જે તમને હસાવે પણ અને કંપાવી પણ દે.
તો છેલ્લે વાંચનાર પર આની કેવી અસર થાય? શું લઈને બહાર આવે વાચક?
ચોક્કસપણે હળવો અનુભવ તો નથી જ. અસ્વસ્થ કરે, મૂંઝવે, કદાચ ચીડ પણ ચડે, પણ વિચારતા કરી મૂકે. શ્રદ્ધા, શંકા, પાપ, પુણ્ય, માણસ હોવાનો અર્થ, આ બધા વિશેના આપણા બનાવેલા જવાબો પર પ્રશ્નો ઊભા કરે.
મને લાગે છે કે જે છાપ રહી જાય તે એ છે કે શું આપણે ખરેખર આપણા વારસાથી, આપણી શ્રદ્ધા કે અશ્રદ્ધાથી ભાગી શકીએ છીએ, અને શું સાચી પ્રામાણિકતાનો રસ્તો આટલો ભયાનક હોઈ શકે.
હા, અને બીજું કે આધુનિક જગતમાં ધર્મના નામે જે દંભન વેપાર ચાલે છે એની સામે પણ આંખ ઉગાડે છે. ઓકોનોર માણસનું એકદમ કાચું, કઠોર પણ કદાચ સાચું રૂપ બતાવે છે, એની એકલતા, એની સત્યની શોધ, અને હા, એની હિંસા કરવાની વૃત્તિ પણ.
ખરેખર શ્રદ્ધા અને શંકા વચ્ચેનો આ સંઘર્ષ ક્યારેય પૂરો નથી થતો, અને પ્રામાણિક બનવાની મથામણ પણ શાશ્વત છે.
અને એટલે જ કદાચ હેઝલમોટ્સની આ વિચિત્ર, દુઃખદ પણ પ્રામાણિક યાત્રા આજે પણ આપણને કંઈક કહી જાય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.